ගරු එස්.එම්. මාර්කාමැතිතුමා විනාඩි 13 කාලයක් තියෙනවා.
මුලාසනේ ගරු මන්ත්‍රීතුමනි, මට කලින් කතා කරපු මන්ත්‍රීතුමාගේ කතාව අහන් ඉන්නකොට මට මේ හිනාත් යනවා. ඡන්ද ඕනලු ඡන්ද එපාලු. හරිද? ඡන්ද වලට බය නෑලු, ඡන්ද තියන්න ඕනේ නෑලු. හරිද? ඊළඟට මේ ජනාධිපතිවරණට ලෑස්තිලු, මහමැතිවරණට ලෑස්තිලු, මොකුත් එපාලු. ඊළඟට ප්‍රාදේශ සභා ඡන්දේ ඕනේ නෑලු. එතුමගේ පල්ලාය හිටපු අපේක්ෂකයෝ මේ ආසනයට එන්න දෙයිද දැන්නව කතාව කිව්වයින් පස්සේ. එතුමා දැම්මනේ අපේක්ෂකයෝ ටිකක්. හරිද? ඉතින් ඒ නිසා මේක විකෘති කතාවක්. දැන් විකෘති ජනාධිපතිවරයෙක් නේ ඉන්නේ. පාර්ලිමේන්තුවේ තියෙන ජනමතයක් නැති විකෘති බහුතරයකින් පත්ව ජනාධිපතිවරය. දැන් ඊයේ පෙරේද ජනාධිපතිතුමාගේ නුවරළියේ කතාව අපිට ඇහුවාම මේ තේරුනේ අර නරින්ට මිදිත් තිත්තයි වගේ කතාවක් තමයි තියෙන්නේ. එක්සත් ජාතික පක්ෂයට ඡන්ද ඇලජික්, පෝට්ටුවට ඡන්ද ඇලජික් මේ වෙලාවේ පොඩ්ඩක් කල් දා ගන්න. ජනමතය මේ ආය අර පරණ කාඩර් එක හදා ගන්නකම්. හරිද? ඒ නිසා දැන් ඒගොල්ලන්ට අපේක්ෂකුවේ නැහැ කියලා, ඒගොල්ලන්ට ජනමතේ නැහැ කියලා ඉවරලා අපි මොනවද කරන්නේ? අපි මහ ජනතාවගේ ඡන්දෙන් පත්වච්ච මන්ත්‍රීවරු ඊළඟ පාරත් එන්නේ මහ ජනතාවගේ ඡන්දෙන්. අපි ආණ්ඩු පීටවන්නේත් මහ ජනතාවගේ ඡන්දෙන්. අපි ජාතික ලැයිස්තුවකින් ඇවිල්ලත් නැහැ, පිනට මන්ත්‍රිකම් අරගෙනත් නැහැ. හැබැයි ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, මේ කතාව නුවරළදී කරන්නේ එතුමා විනිශ්චකාරවරු ඉදිරියේදී. මේක සම්පූර්ණ වැරදි වැඩක්. සම්පූර්ණ වැරදි වැඩක්. මොකද හේතුව ජනාධිපතිවරයා මුදල් ඇමතිවරයා හැටියට උසාවි නියෝගයකින් ඡන්ද තියන්න කියලා තියෙද්දි සල්ලි දෙන්න නැතුව මේ ඡන්ද කල් දාපු පුද්ගලෙක් ඒ නඩු තාම උසාවි විභාග වෙනවා. එතකොට ඒ විනිශ්චකාරු ඉස්සරහා තමයි මේ ඡන්ද නැහැ කියන්නේ. දැන් ඉස්සෙල්ල මෙච්චර දවස් කිව්ව මොකද්ද? ජාතික ආරක්ෂාව, ජාතික ආරක්ෂාව. දැන් අලුත් වචනයක් අල්ලන් ඉන්නවා. ආර්ථික ස්ථාවරභාවය. හැදෙනකන් ඡන්ද තියන්නේ නැහැ. දැන් ජනාධිපතිතුමා කියන විදිහට ආර්ථික ස්ථාවරභාවය හැදෙන්නේ 2048 දී. දැන් එතුමාට අවුරුදු 74යි. එතකොට එතුමාට 99 වෙනකන් ඔය පුටුවේ ඉඳලා තමයි ඡන්ද තියන්න ඕනේ කියලා කියන්නේ. මාර වැඩක් නේ. නියෝජිත ප්‍රජාතන්ත්‍රවාදය පිළිගන්න. අපි එක්සත් ජාතික පක්ෂයේ ඉඳද්දි අපිට ප්‍රජාතන්ත්‍රවාදයේ වටිනාකම කියන්නේ මොකද්ද? ලෝකයා ප්‍රජාතන්ත්‍රවාදයට ලබා දෙන වටිනාකම මොකද්ද? එතකොට ලෝකයා එක්ක එකට තමයි යා යුත්තේ දූපත් මානසිකත්වයෙන් මේ රට ගොඩ දාන්න බෑ කියලා අපිට ඉගැන්වුවේ ජනාධිපතිතුමා. දැන් මට වීඩියෝ එකක් දාන්න පුළුවන් නම් දාන්න පුළුවන්. මම මේ එන ගමන් ජනාධිපතිතුමාගේ ඒ කාලේ වීඩියෝ එකක් බල බල හිටියා. හරිද? ආයවැය සහන දෙන්න නැත්නම් ලබන අවුරුද්දේ පාරට බස්සනවා. සහන දෙන්නේ නැත්නම් ජූලි මාසේ පාරට බස්සනවා. හරිද? එහෙම කියපු ජනාධිපතිවරයෙක් නේ. ඒ නිසා ප්‍රජාතන්ත්‍රවාදය විශ්වාස කරපු ලිබරල් ප්‍රජාතන්ත්‍රවාදී ජනාධිපතිතුමා මිය ගිහිල්ලා. දැන් මේ අලුත් ප්‍රජාතන්ත්‍ර මේ එක්කෙනෙක් ඒකට හේතුව තමයි මේ පෝට්ටුවේ ත්‍රාඩ කණ්ඩායම් වල ඡන්ද ආපු නිසා එයා කල්පනා කරන්නේ ඒගොල්ලන්ව සනසන්නේ කොහොමද කියලා. ඒ නිසා අපි පැහැදිලිව කියන්න කැමතියි. දැන් මේ පෙර මන්ත්‍රීතුමා කිව්වා මේ ප්‍රාදේශ සභා ඡන්දේ ඕනේ නැහැ කියලා. අද මොකද්ද වෙලා තියෙන්නේ? මේ ඡන්ද කල් දාලා අද ප්‍රාදේශ සභා නිලධාරීවාදයට අත් වෙලා තියෙනවා. ඩෙන්ගු වදුරෙන් ජනතාව පීඩාවට පත් වෙලා තියෙනවා. හරිද? දැන් අපේ ආසනවල ඩෙන්ගු විශාල වශයෙන් තියෙනවා. එයි ජනතාවට වක් කියන මහජන නියෝජිතයෙක් හිටියනම් ඌ කොහොම හරි මදුරුවන්ට තෙල් ටික දුන් ටික ගස්සලා ඔබතුමා මූලාසනේ මන්ත්‍රීතුමා නගරාධිපතිවරයෙක් වශයෙන් කටයුතු කරා. ඔබතුමා දන්නවා ගමේ ඩෙන්ගු ප්‍රශ්නයම කොහොමද කරන්න කියන ඉවරලා. ප්‍රාදේශ සභාවේ නගර සභා මන්ත්‍රීගේ ඒ සම්බන්ධව තියෙන උනන්දුව කොහොමද කියලා මට වැඩි හොඳට ඔබතුමා දන්නවා. හරිද? අද ජනතාවට වක් කියන මන්ත්‍රී කෙනෙක් නැහැ. නිලධාරීන් මාස් පරිඩේ වැඩ කරන කට්ටිය ඉන්නේ. දැන් ඒකට පළාත් මේ ප්‍රාදේශීය සම්බන්ධීකරණ කමිටුවේ සභාපතිගේ හෙංචයියෙක් දාන්න හදනවා. මැතිවරණ කොමිසම මේකට විරුද්ධයි. මෙහෙම කොහොමද රටක් දුවන්නේ? දාද ප්‍රාදේශීය සභාවට සම්බන්ධීකර කමිටුවේ සභාපතිගේ හෙංචයියෙක් දාන්න හදනවා. එතකොට මැතිවරණ කොමිසම කියනවා මේක නීති විරෝධී කියලා. එතකොට ප්‍රාදේශීය සභා පාලනය වෙන නිලධාරීන්ගේ මහජන නියෝජිත නැහැ. පළාත් සභාව ලංකාවේ ඉස්කෝලවලින් 90% අයිති පළාත් සභාවලට. ඒ වගේම මේ ඉස්පිරිතාල 80% අයිති පළාත් සභාවලට ජනාධිපතිගේ නියෝජිතයෙක් වෙච්ච ආණ්ඩුකාරවරයෙක් දාලා තනි පාලනයක් ගෙනියනවා. දැන් මේ ඒකාධිපති පාලනේ දෝන දැන් ඊළඟට අපිට පේනවා ජනාධිපතිතුමා ක්‍රමානුකූලව පාර්ලිමේන්තුවත් ගණන් නොගන තත්ත්වෙ ඉනවා. දැන් අමාත්‍යාංශ ලේකම්ල ගෙන්නනවා. ගෙන්නලා කියනවා මේ කැබිනට් පේපර් දාන්න ඕනේ නැහැ. මේ කොළ නාස්ති කරන්න ඕනේ නැහැ. තින්ත නාස්ති කරන්න ඕනේ නැහැ. ඒතොර මොකටද මේ ව්‍යවස්ථාව තියෙන්නේ? මොකටද පාර්ලිමේන්තුවක් තියෙන්නේ? මූල්‍ය බලය පාර්ලිමේන්තුවට නම් තියෙන්නේ. ඒ බලය පාර්ලිමේන්තුවට ලබා නොදෙන්නේ ඇයි? ඒ නිසා මේවා වෙද්දී මුලාසනේ ගරු මන්ත්‍රීතුමනි මේ ඡන්ද කල් දාන්නේ අපි අහනවා මොන වගේ පාලනයක් ගේනද කියලා. දැන් ඉස්සෙල්ලාම ගේන්න හැදුවා මේ පුනරුත්ථාපන ප්‍රතිසංස්කරණ පනත කියලා මිනිස්සුන්ගේ භාෂණයේ නිදහස කතා කිරීමේ නිදහස පාලනය කරන්න. මම උසාවි ගියා. යන්තම් උපරිම මේ ශ්‍රේෂ්ඨාධිකරණයෙන් තීන්දුවක් ලැබිලා අකුල ගන්න වුණා. ඊට පස්සේ මොකද ත්‍රස්ත විරෝධී පනතක් ගෙනාවා. ඒකත් අකුල ගන්න වුණා. ඊට පස්සේ මහා බැංකු පනත ගෙනාවා. ඒකත් අකුල ගන්න වුණා. ඊළඟට දැන් අර මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි ඡන්ද කල් දදා කරන වැඩේ මම කියන්නම්. ඊළඟට දූෂණ විරෝධී පනත ගෙනල්ලා අපි ලංකාවේ හොරකම් නවත්තන්න හදනවා කියලා ලොකු ප්‍රචාරයක් දුන්නා. අන්න අද උසාවියෙන් තීන්දුවක් දීලා තිනවා. හැබැයි ඒ දූෂණ විරෝධී පනතේ ජනතාව අරගල කරේ ඇයි? පෞගිය කාලේ හොරකම් කරපුව ගන්න කියන. පෞගිය කාලේ ටික නෑ අනාගතයේ දේවල් වලට. අනාගතය ගැන කියනක හොඳයි. හැබැයි ජනතාව මේ තත්ත්වයට පත් කරපු රට බංකොලොත් කරපු හොර ජනතාවගේ බදු මුදල් හොරා කාපු දේපළ හොරා කාපු ඒ දේශපාලඥයන් සහ නිලධාරීන්ව අල්ලන්න කියලා ජනතාව කියන. හැබැයි ජනාධිපතිතුමා ඒ පනතරහා රාජපක්ෂ කණ්ඩායමේ හොර නඩය ආරක්ෂා කිරීමේ රැකවලා බවට පත් වෙනවා කියන එක තමයි මට නම් කියන්න තියෙන්නේ. ඒ එක්කම මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි මෙන්න මංගාව තියෙනවා. දැන් මේ ඡන්ද කල් දාලා මහජන නියෝජිත ඕනේ නැහැ කියලා ඉවරලා මේ දවස්වල ආණ්ඩුවේ කට්ටිය කරන ඩීල් එකක් මම කියන්නම්. හන්තාණෙන් අක්කර 33ක් දීලා තියෙනවා. හෝම්ලෑන්ඩ් කියන සමාගමට දීලා තියෙන්නේ. හරිද? මේ අක්කර 25ක් පර්ච් එකක් රුපියල් 33 ගන්න දීලා තියෙන්නේ. මෙන්න ලියුම් ටික තියෙනවා. හරිද? මේකේ වාණිජ වටිනාකම රුපියල් මිලියන 1760යි. 1,00,000 ගානකට දීලා තියෙන්නේ. කවුද මේක පිටිපස්සේ ඉන්නේ? හොයලා බලන්න. මේක අස්සම් කරේ මේ ඇග්‍රීමන්ට් එක 2020 ජූලි මාසේ අස්සම් කරලා තියෙන්නේ. හරිද? මෙන්න ලියුම් ටික. LRC එකට යවපු. ඊළඟට දැන් කටානේ ඉඹුල්ගස්වාඩි කියන ප්‍රදේශයේ LRC එකට අයිති අක්කර 25ක්. අන්න ආයේ දැන් යනවා වැඩේ බෙදෙනවා. මේකේ ඇමතිලා කීප දෙනෙකුටත් අක්කර 2-3 ගන්න තියනවලු. ගන්න මිනිහට තියෙන ඉඩමෙන් භාගයයි අන්තිමට. හරිද? එතකොට ඒවට අපාර්ට්මන්ට් හම්බෙනවා ඇමතිලාට. ඊළඟට හන්තානේ තව අක්කර 10ක් බෙදන්න යනවා. මේ දේශපාලඥයගේ වැඩිහත් වීමෙන්. මේ ඡන්ද කල් දදා කරන්නේ මේවා. ඡන්ද කල් දදා කරන්නේ මේවා. දැන් ඊළඟට අසූචි පොවර නැවට රුපියල් මිලියන 2500ක් ගෙව්වා. මේ මිනිස්සු කන්න නැහැ, හාමතේ ඉන්නවා, බඩගින්න ඉන්නවා, දෙවේලක් කාපු මිනිස්සු එක වේලක් කනවා, තව මිනිස්සු ටිකක් ලෙව කනවා, ඉස්කෝලේ යවන්න ළමයින්ට මේ 3 wheel වලට සල්ලි නැහැ, සපත්තු කුට්ටමක ස්කූල් බෑග් එකක් කරන් දෙන සල්ලි නැහැ, ටියුෂන් යවන්නේ නැහැ. හරිද? එහෙම තත්ත්වයක් තියෙද්දී අසූචිනවට 2500ක් ගෙවපු රටක් මේක. එහෙම ගෙවපු ආණ්ඩුවක් මේක. දැන් ඒක ගැන විගණන වාර්තාව ඇහුවාම විපක්ෂ නායක කාර්යාලයේ මීට මාසයකට කලින් අපි අහුවාම කිව්වා ලෑස්ති ඇමතිවරයාගේ අනුමැතිය ලැබෙනකන් ඉන්නේ ඒක එළියට දාන්න කියලා. දැන් අහුවාම කියනවා තාම ලෑස්ති නැහැ කියලා. මෙන්න ඡන්ද කල් දදා කරන දේවල්. මේවා මහ ජනතාව දැනගත යුතුයි. ඡන්දය අවශ්‍යයි. ඡන්ද කාටද ඕන? කාටද ඡන්ද ඕනේ නැත්තේ? ඡන්ද ඕනේ නැත්තේ ජනාධිපතිතුමාගේ කුරුඳුවත්ත කල්ලියට. සහ මේ එක්සත් ජාතික පක්ෂයේ ඉන්න උපදේශකයන්ට. සහ ඡන්දර බය පොට්ටුවෙත් පළවෙනි වතාවට ආපු සමහර മന്ത്രിලාට හැමෝටම නෙමෙයි. ඊළඟ පාර දිරන්න බැරි ඇතය බය ඡන්දවලට. දිනන්න පුළුවන් අය බය නැහැ. මම හිතනවා ඔබතුමා බය නැහැ. සමහර නායක മന്ത്രിවරු ජනාධිපතිතුමාගේ කැරට් එක කාලා මේ ඡන්ද ඕනේ නැහැ. හිතන් ඇති මේ 83 කරා වගේ තව වාරයක් කල් දාලා අවුරුදු 10ක් පාර්ලිමේන්තු മന്ത്രിලා වෙලා ඉන්න. ඕක කරන්න හම්බෙන්නේ නැහැ මුලාසනේ ගරු മന്ത്രിතුමනි. හරිද? එතකොට දැන් මේ අසූචි මේ පොර නැවට සල්ලි ගෙවපු හංගන්නේයි. ඒ වැඩිකරු අල්ලන්නේ නැත්තේයි. එතකොට ආර්ථික ස්ථාවරභාවය ඇති වෙන්න ඕන නම් ආර්ථිකය අස්ථාවර කරපු සල්ලි අච්චු ගහලා මේ රට බංකොලොත් කරපු එයාට දඬුවම් නොදෙන්නේයි. දැන් මේ පාර්ලිමේන්තුවද මේ කිව්වා කොමිසමක් දානවා, තේරීම් කාරක සභාවක් දානවා, මේ හොයන්න කියලා ඉවරලා. ඔය එකක්වත් වෙන්නේ නැහැ. වචන හරඹයි මේ සෙල්ලමුයි විතරයි. ඊළඟ එක තමයි ඉතින් ජනාධිපති මාධ්‍ය අංශ ගොඩක් මේ සෝෂල් මීඩියා පේජස් සල්ලි දීලා අරගෙන අමුතු ගැටයන් ටිකක් දාන. දැන් බලන්න දැන් ජාතිය ඇමතල කතා කරන්නේ එතුමා අලුත් මේ විදියට දාලා තිබ්බා ප්‍රසන්ටේෂන් එකකුත් එක්ක. හරිද? කතාව මොකද්ද? නරකද වැරදිද? මොකද්ද විකුණන්න? නරකද වැරදිද? නරකද වැරදිද විකුණන්න? කො අලුත් ආදායම් මාර්ග දැන් මේ අපි ආනවා දැන් මේ සෙල්ලම් ටික දාලා තියෙන්නේ කොහමද මේ සෙල්ලම් ටික දාලා තියෙන්නේ මූලාශ්‍රයේ ගරු මන්ත්‍රීතුමනි අලුතින් රුපියලක්වත් ආදායම් වැඩි කරගෙන නැහැ අපි අපි මේ පාර්ලිමේන්තුවේ අනන්තවත් යෝජනා දුන්නා මූල්‍ය ආයෝජන කලාප ඇති කරන්න තොරතුරු තාක්ෂණ ආයෝජන කලාප ඇති කරන්න අලුත් ආදායම් මාර්ග වලට යන්න මොකද ඒ කාලේ තමයි තේපොල් රබල් වලින් අපිට ආදායම ආවේ ඊට පස්සේ ප්‍රේමදාස මහත්තයා ඇඟලුම් කර්මාන්තශාලා හැදුවම ඒක තමයි ප්‍රධාන අපනයන ආදායම් බවට පත් වුණේ ඒක දැන් ඩික්‍රීස් වෙගෙන යනවා එහෙනම් ලෝකයේ අලුත් වෙළඳ පොළවල් නිර්මාණය වෙලා තියෙනවා IT වල IT කියන්නේ අද හොඳ වෙළඳ පොළක් අල්ලපු රටේ ඉන්දියාව අවුරුද්දකට ඩොලර් බිලියන 130ක් හොයනවා හරිද අපේ අය වැය රුපියල් මිලියන 50යි දාලා තියෙන්නේ මිලියන 50ක්ද ලක්ෂ 50ක්ද මන් දන්නේ නැහැ කම්පියුටර් කීයක් ගන්න පුළුවන් දන්නේ නැහැ ඒකෙන් ඒ නිසා මේ කරන්නේ තනි කර ප්‍රෝඩාවක් දැන් මේ ඡන්ද ඕනේ නැහැ කියන්නේ කවුද මේ කොළඹ හතේ ඉන්න ඩීල් කල්ලිය ඇමතිලව බ්‍රයිබ් කරලා අමාත්‍යාංශ ලේකම්ලව බ්‍රයිබ් කරලා ඩීල් දා ගන්න කට්ටිය ඡන්ද ඕන කියන්නේ කවුද දුක් විඳින මිනිස්සු තමන්ගේ පීඩණය පිට කරන්න තමන්ගේ හිතේ තියෙන තරහ ප්‍රජාතන්ත්‍රවාදීව පිට කරන්න අනිත් එක කොහමද ඒගොල්ලෝ කියන්නේ මේ 150 නැහැ කියලා 150 30.5ක්වත් නැහැ එක්සත් ජාතික පක්ෂයට අපිට කරන්න දෙයක් නැහැ ඒකට හරිද ඡන්දේ තියලා බලන්නකෝ 150 හම්බෙනවද නැද්ද කියලා ඒ නිසා මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය ඒකාධිපතිවාදයෙන් විනාශ කරන්න උත්සාහ කරනවා නම් යටපත් කරන්න හදනවා නම් ඒ යුගයේ ඉවරයි අපේ පක්ෂයේ එක්සත් ජාතික පක්ෂයේ හිටපු ජේ.ආර්. ජයවර්ධන මැතිතුමා ඒ කාලේ රට පාලනය කරපු විදියට අද හරියන්නේ නැහැ. අද ලෝකෙ වෙනස් වෙලා මිනිස්සු අප්ඩේට් වෙලා තාක්ෂණය දියුණු වෙලා එහෙම හමුදා මානසිකත්වයකින් එහෙම කරන්න බෑ. ඒ යථාර්ථය තේරුම් ගන්න ඕනේ. ඒ නිසා මූලාශ්‍රයේ ගරු මන්ත්‍රීතුමනි දැන් එක්ස්ප්‍රස් වල නැවෙ වංචාව වෙන්න පුළුවන්. ඒ වගේම තව නැවක් මේ බ්ලූ ඩයමන්ඩ් එකේ වෙන්න පුළුවන්. සතපාකත් හම්බෙලා නැහැ අපිට. දැන් මේ බොරු කොමිෂන්පත් කරනවා කාර්ක සභාපත් කරනවා. ඒ නිසා දැන් අපි ඊළඟට කියන්න කැමති මේ විකුණන එකට අමතරව මේ ජාතික සම්පත් මේ ඉඩම් මංකොල්ලේ සම්බන්ධව නැවත නැවතත් හොයන්න කියලා ඉවරලා අපි මේ ජනාධිපතිතුමාගෙන් ඉල්ලීමක් කරන්න කැමති. දැන් ඒ නිසා මේ ඡන්ද කල් දාලා ඉඩම් මේ බෙදලා හරිද? තව ඩීල් දාලා ඕක කරලා හරියන්නේ
නැහැ. කාලය අවසානයි.
විනාඩියක් දෙන්න. ඒ නිසා මේ ආර්ථික යථා තත්ත්වයට ගේන්නම්. මේ රටේ ආර්ථික ස්ථාවරභාවය හදන්නම්. ප්‍රජාතන්ත්‍රවාදය තහවුරු කරලා අලුත් ආදායම් මාර්ග ඇති කරන්න ඕන. මොකද හේතුව සැප්තැම්බර් මාසෙන් පස්සේ ණය ගෙවන්න ගත්තාම IMF එකේ ඇග්‍රීමන්ට් එක අනුව ඉම්පෝට් එක ඕපන් කරන්න පටන් ගත්තාම විශාල ප්‍රමාණයක් රටෙන් ඩොලර් එළියට එනකොට නැවත වතාවක් මේ ආර්ථිකය අස්ථාවර වීම ඉඩ තියෙනවා. එතකොට කරන්නේ මොකද්ද ජනාධිපතිතුමා? ණය ගන්නවා. තව ණය අරගෙන මේ බිලියන 80 ඩොලර් බිලියන 85 ණය 100ක් දක්වා වැඩි කරන්න බලාපොරොත්තුව. ඒ නිසා විපක්ෂයේ අදහස් ඕන, යෝජනා ඕන, ඇමතිකම් බෙදා ගන්න නෙමෙයි. මෙන්න යෝජනා දීලා තියෙනවා. ණය ගන්නතුව ස්ථාවරව නැගී සිටින්න පුළුවන් රටක් හදන්න කියලා. ඒ නිසා අපි අවසාන වශයෙන් කියන්න කැමති රටේ ආර්ථිකය ජනාධිපතිතුමාට අවුරුදු 99ක් වෙනකොට ස්ථාවර වෙනකන් එතුමාට තව අවුරුදු 25 බලේ ඉන්න දීලා මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය විනාශ කරන්න ඉඩ දෙන්න ජනතාව සූදානම් නැහැ. ඒ නිසා මැතිවරණය තියන්න අපි පැහැදිලිවම කියන්න කැමති මේ ඔබතුමා ජනාධිපතිවරණ ඉලක්කයකට ගිහිල්ලා අන්තිමට ප්‍රෝඩාවකට මුලා වෙලා පෝට්ටුවේ ජේෂ්ඨයන් ඔක්කොම මේ පාර්ලිමේන්තුවේ බහුතරයක නැති කරගුවාම අර 2001 වුණා වගේ 2015 වුණා වගේ නොහිතන වෙලාවක මැති පාර්ලිමේන්තුව තියන්නේ වෙයි. මොකද ජනාධිපතිතුමා තරප්පු පෙළවුඩ නැග්ගාම යටපේන්නේ නැහැ. හැමදාම ඇනුනේ එහෙමයි. ඒ නිසා මේ මුසාවෙන් මුලාවෙන් බොරු කියලා මේ රට නවත්තන්න මේ රට පාලනය කරන්න ලෑස්ති වෙන්න එපා. අධිකරණයේ බලහත්කාරකම් වලට යටත් කරන්න ලෑස්ති වෙන්න එපා කියලා ඉල්ලමින් ප්‍රජාතන්ත්‍රවාදය ජනතාවගේ ප්‍රජාතන්ත්‍රවාදී අයිතිවාසිකම් තහවුරු කරන්න නම් ඡන්දේ තියන්න අපි පෙන්වන්නම් 150 ගන්න විදිය කියලා කියෙමින් මගේ කතාව අවසන් කරනවා.
සුදී මිලන ගරු ප්‍රේමනාත් සී 12 වත් මැතුව විනාඩි 22 ක කාලයක් තිබෙනවා.
සුදී සභාපතිතුමනි විශේෂයෙන්ම මම මේ අවස්ථාවේ ටිකිරිකේ ජයතිලක අපේ හිටපු ලේකම් නියෝජ්‍ය ලේකම්තුමාට සුභාශිංසනය කරනවා. මේ පාර්ලිමේන්තුව තුළ විශාල වශයෙන් කාර්යභාරයක් ඉෂ්ට කරපු ලේකම්වරයෙක් නියෝජ්‍ය ලේකම්වරයෙකු හැටියට ඊයේ දිනේදී පාර්ලිමේන්තුවේ ඒ ක්‍රියාවලියෙන් නික්ම ගිහිල්ලා එතුමා මහාධිකරණ විනිශ්චයකාරවරයෙකු හැටියට වැඩ බාරගත්තා. ඉතින් ඒ ටිකිරි ජයතිලක මහත්මයාට එතුමාගේ ඉදිරි කටයුතු වලට සාර්ථකත්ව ලැබෙන්න කියලා at the same time, Chairman, this is the Pride Month. So regarding, I know this LGBTQ community, they are celebrating the entire June month for their as a Pride month. So I would like to wish them as well regarding the celebration and regarding the celebration towards the June, the Pride month. So we have to ensure there to protect their rights. Garu Sabhapathumani adadine me rate sthavara tattvaya etikirima sadaha garu Nimal Siripala Silva mathuma avisin igenellada sanshodhana samahara avasthawala me rata thina tattvaya anuwa samahara lada apita hitanna puluwam ai api me wage dewal karanna kiyana karane habai rate me aarthika vashayen duskarawa wadala thina welawaka eveni yam sukshama thindu thirna aran apita siddha wenawa මේ ගමන ඉස්සරහට යන්නේ දැන් විශේෂයෙන්ම පහුගිය කාලේ අපි දන්නවා මේ ඩොලර් හිඟිය තුල ඩොලර් එක මිල ස්ථාවර වීම තුල අපි මේ කාරණා කියන්න කියේ නැහැ ඩොලර් මිලියන 995ක් අපේ ලංකාවේ මිනිස්සු ගාව තිබිලා ඒක අපේ සංචිත වලට එකතු වුණා ඩොලර් බිලියනකට ආසන්න ප්‍රමාණයක් ඉතින් සමහර අපි පහුගිය කාලේ අපි දැක්කා මේ IMF ණයවත් අපිට ලැබෙන්නේ නැතු වෙයි කියලා තමයි විපක්ෂය කිව්වේ සමහරවිට විපක්ෂය කිව්වේ මේ මැතිවරණ තියන්න නැතු IMF එක ණය දෙන්නේ නැහැ කියලා ඒල විපක්ෂයේ සිහින ඒ අය දකින හින ඒ අය අදටත් දකින්න ඕනේ ඒගොල්ලෝ අදටත් කැමති මේක කොහරි වැඩනවට දැන් ඔබතුමාවත් මමවත් අපි කවුරුවක්වත් චන්දොල්ට වය නැහැ අපි කවුරුවක්වත් මේ ආපෝ පාර්ලිමේන්තුවෙ එන්න ඕනේ කියලා වැඩ කරන මිනිස්සුත් නෙමෙයි සමහර ප්‍රසිද්ධ නැති තීඳු තීරණ අපි ගන්නවා දැන් LGBTQ ප්‍රජාව සම්බන්ධයෙන් ඒ අයගේ අයිතිවාසිකම් වෙනුවෙන් මම මේ පාර්ලිමේන්තුවට පනතක් ගේන්නේ සමහරලාට ඒක ප්‍රසිද්ධ වෙන්න බලුවා හැබැයි ඒ මිනිස්සුත් මේ රටේ මේ ලෝකෙ මිනිස්සු. ඒ මිනිස්සුන්ගේ අයිතිවාසිකම් ආරක්ෂා කරන්න තමයි මේ පනත ගෙනාවේ. හැබැයි කල යුතු දේවල්. හැබැයි ඒක ශේෂ්ඨාධිකරණයට ගිහිලා ශේෂ්ඨාධිකරණේ ඉතමත් නිවැරදි තීන්දුවක් ලැබුණා. සාමාන්‍ය බහුතරකින් කියන්නේ එක වචනයක්වත් මම ඉදිරිපත් කරපු පනතේ වෙනස් කරන උමනාවක් තිබ්බේ නැහැ. විශාල වශයෙන් ප්‍රෝඩාවන් විශාල වශයෙන් වැරදි මතවාද සමාජය තුල පැතිරෙව්වා. අපි මේක මේ ළමයින්ගේ අයිතිවාසිකම් අපි කඩනවා ඒවයි කාරණා ඔය සිසුලුම කාරණා ශේෂ්ඨාධිකරණේ අභියෝගෙන් ලක් වුණා ශේෂ්ඨාධිකරණේ තමන් නිවැරදි තීන්දුව දුන්නා ඒ නිසා අපි කවුරුවක්වත් මන්ත්‍රීතුමා මේ ඡන්දෝල්ට බය වැඩ කරන මිනිස්සු නෙමෙයි කල යුතු දේ අවශ්‍ය දේ වෙනුවෙන් අපි පෙනී ඉන්න මිනිස්සු ඒ නිසා තමයි අපි අදටත් මේ සමහර දේශපාලන තීන්දුව తీරන ගණිතී අපිට ඡන්දේ බාර ඡන්දේ දුන්නේ වාමාංශික මිනිස්සු අපි බහුගිය කාලේ පුරාට අපේ දේශපාලන ප්‍රවාහය තුලම අපේ પરම්පරා ගණන් අපි දක්ෂිණාංශික රනිල් වික්‍රමසිංහ මහත්තයාට විරුද්ධ වැඩ කරපු මිනිස්සු අපි රනිල් වික්‍රමසිංහ මහත්තයාට විරුද්ධව මම නඩු දාලා එතුමා ගෙනව 50 සමහරවල් පරාජය කරපු මිනිස්සු හැබැයි මේ වෙලාවේ රට තියෙන්නේ කොහෙද මෙලයි රට තියෙන්නේ වෙන තැනක මෙලයි රට තියෙන්නේ අපි නිදහසෙන් පස්සේ මූණ දීපු දරුණු ආර්ථික අගාධය අපි මූණ දීලා තියෙනවා එහෙම වෙලාවක අපිට සිද්ධ වෙන්නේ මොකද? අර පරණ පුරුදු පරිදි දේශපාලන පාට කණ්ණාඩි දාගෙන වැඩ කරන්න පුළුවන්කමක් නැහැ. ඒ නිසා තමයි අපි ගිහිල්ලා අපි කියන්නේ හොරෙන් හරි ජනාධිපතිතුමා මුණ ගැහන්නේ හොඳයි. මොකද මේ රටේ ජනාධිපතිතුමානේ. හැබැයි අපි විකෘති කියලා ජනාධිපතිතුමාට අපි කී කී හොරෙන් ගිහිල්ලා ජනාධිපතිතුමා මුණ ගැහන්නේ නැහැ. මේ රටේ ජනාධිපතිතුමා මොකද මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදී පාර්ලිමේන්තුව තුල නියෝජනය වෙන්නේ අපි ඔක්කොගෙම. අපි ඔක්කොම පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරයෙට ඡන්දෙන් මිනිසුන්ගේ ඡන්දෙන් අපි ආවේ අපිට තව අවුරුදු දෙකම ආරක් තියෙනවා එතකොට අපේ our mandate is not abnormal අපි අපිට තව අවුරුදු දෙකම ආරක් කාලයක් තියෙනවා අපිට මේ පාර්ලිමේන්තුවේ කටයුතු කරන්න එතකොට අපේ ඡන්දෙන් තමයි ජනාධිපතිතුමා පත් වෙන්නේ ඒක ආණ්ඩුක ව්‍යවස්ථාවේ තියෙනවා ඉතින් අපි තීන්දුවක් ගත්තා මන්ත්‍රීතුමා මොකද්ද මේ වෙලාවේ රට පාලනය කරන්න සුදුසු කෙනා එතුමා කියලා සජිත් ප්‍රේමදාස මහත්තයා අවස්ථාව දුන්නා අනුර කුමාර දිසානායක මහත්තයා අවස්ථාව දුන්නා සජිත් ප්‍රේමදාස මහත්තයා ලියුම් ලියලා හිටියා. එහෙම බෑ Tamanta බලය හම්බුනම එක ශ්‍රේණියකින් අතට අත මිටි කරලා එකපාරට අල්ල ගන්න ඕනේ. බලය ගිරිනොත් ගිලුණා. දැන් අද වෙලා තියෙන්නේ එකයි. දැන් මේ කාලවකවානුව තුල දැන් අපේ විපක්ෂයේ මන්ත්‍රීතුමා අවසානයේ දිවට හොරා ඇත්ත කිව්වා. එතුමා කියනවා මේ එතුමා ඉතින් කියවුණා ජනාධිපතිවරණ තිබ්බොත් දිනන රනිල් වික්‍රමසිංහ මහත්තයා කියලා. එතුමාට අතින් එක කියවිලා එතුමා කිව්වා මේ අවසානයේ වෙන්නේ මොකද බහුතර දින පාර්ලිමේන්තුව ආපහු වෙනවා කියලා. නෑ ඔබතුමා කතා කරනවා කියන්නේ. හරි එතුමාට දෙන්න.
ඔව්. ඔව්.
එතුමාට වෙලාව දෙන්න.
ඒකෝඩ අන්තිමට කරේ මම සිංහල තේරෙන්නේ නැත්නම් මම සිංහල කියලා දෙන්නම්. අපි දිනනවා කියලා අපි කිව්වේ.
හරි. ඔව් මම දුරත්වන්තුමා.
ඔබතුමා ආපස්සට කතා කරන්න. එතුමා කියනවා පාර්ලිමේන්තුව තුල බහුතර දින කණ්ඩායම එතුමා ආපහු රවට්ටයි කියලා. ඉතින් ඒ නිසා කොහොම වුණත් ප්‍රශ්නයක් නැහැ අපි ඡන්දයක් තියලා අපි ඒක ඒලාට බලාගමු ඔබතුමාගේ නායකයා අපිට වැඩිය ඔබතුමා තමයි සම්බන්ධ ඔබතුමා තමයි වැඩ කරගන්නේ අපිට වැඩිය අපි වැඩ කරගන්නේ අපි මේ ආණ්ඩුවට සපෝට් කරනවා විතරයි ඔබතුමා තමයි වැඩ කරගන්නේ ජනාධිපතිතුමා මොන ගෑයිලා හරි දැන්
ඔව් මාර්කාමන්තවා
සනේ මන්ත්‍රීතුමරි ජනාධිපතිතුමා ප්‍රසිද්ධ උත්සවවලදී හමු වෙම විනා වෙන කිසි වැඩක් අපි කරගෙනත් නැහැ අපි ඩීල් දාලත් නැහැ හැබැයි අපි ජනතාව වෙනුවෙන් ජනාධිපතිත් එක්ක කතා කරන්න ලෑස්ති ඕන වෙනකට
ඔව් දොලතවන්තවා
ඒක හොඳයි අපි ඒක තමයි විවුර්ත කියන්නේ මොකද හේතුව ජනාධිපතිතුමා විකෘතියක් නෙමෙයි ජනාධිපතිතුමා අපි කාගෙත් ජනාධිපතිතුමා ඒක හොඳයි ඒක තමයි ඇත්ත කතාව මෙතන ඇවිල්ලා විකෘති කියලා ජනාධිපතිතුමාට කියන්න එපා මේක අපි ඔක්කොම ජනාධිපතිතුමා යා ජනාධිපතිතුමා මේ රටේ ජනාධිපතිතුමා මුණ ගැහෙන ඔබතුමාට අයිතියක් තියෙන එක ප්‍රශ්නයක් නෑ ඒක මම කොයිලවත් හබ කරන්නේ නෑ ඔබතුමා මුණ ගැසිය යුතුයි අපිට වැඩි ඔබතුමා එතුමා එතුමාත් එක්ක දීර්ඝ කාලයක් වැඩ කරපු නායකයෙක් ඒ නිසා මම කියන්නේ මේ මේ වෙලාවේ අර කවුද විකෘති කවුද ආවේ කියන කාර්යය නෙමෙයි අපිට තියෙන්නේ මේ වෙලාවේ රට තියෙන තැනින් ඉස්සරහට ගෙනියන්න තියෙන්නේ අපිට. ඒ සඳහා අවශ්‍ය දායකත්වය තමයි අපි දෙන්නේ. අපි කිසිම කෙනෙක් ගරු සභාපතිතුමා අදටත් ආණ්ඩුවේ වාහනයක් පාවිච්චි නොකර පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් මම. අපි එහෙම වරප්‍රසාදත් එක්ක මේ වැඩේ කරන්නේ නැහැ. අපිට අමෝ පාර්ලිමේන්තු ආවත් එක නැත්තක. ඒක ජනතාව තීරණය කරයි. අපි හෘද සාක්ෂියෙන් එකම වැඩ කරන මිනිස්සු. ඒ නිසා අපි හෘද සාක්ෂියට අනුව අපි විශ්වාස කරනවා මේ වෙලාවේ මේ ආණ්ඩුව පවත්වන්න උදව් කරන්න ඕන. දැන් පොහොට්ටුවේ ආණ්ඩුව දිනකොට පළවෙනි මාස 4 5 වෙනකොට පොහොට්ටුවේ ආණ්ඩුව විචාර කරපු මිනිස්සෙක් මම. හැබැයි අපි කවුරුත් දන්නවා. අපි එදා දැක්ක නැති කවදාකවත් අහලා නැති අපි කවදාකවත් කියවලා නැති අපි කවදාකවත් දැකලා නැති ආර්ථික තත්ත්වයක් පහුගිය කාලේ තිබ්බේ. ඉතින් ඒක නැති කරන්න අපි අවශ්‍ය දායකත්වය ලබා දෙනවා. ගරු සභාපතිතුමනි මම විශේෂයෙන්ම අපි හිතනවා මේ IMF එකේ ණය ලැබීම ඉතාමත් ඉක්මනින් අපිට ලැබුණා. ඒකම ණය ප්‍රතිව්‍යුහගත කිරීමත් ඉතාමත් ඉක්මනින් සිද්ධ වෙයි කියලා අපි විශ්වාස කරනවා. ඉතින් මේ කාරණා එක්ක අපිට ඉස්සරහට යන්න පුළුවන් කියලා අපි සුභවාදීව බලනවා. අපි මේ කොයි වෙලාවකත් මේ ආණ්ඩුව කකුලෙන් අදින්නේ නැහැ. ආණ්ඩුවේ පළප්‍රයෝජන ගන්නව නෙමෙයි. අපි සම්බන්ධීකර කමිටුවල ඉන්නවා. දැන් මම නම් මගේ සම්බන්ධීකර කමිටුවේ මම නියෝජිතව පත් කරන්නේ නැහැ. පුළුවන් විදිහට අපි ගිහිල්ලා ඒ අවශ්‍ය දායකත්වය ලබා දෙන්න. මගේ කොළඹ දිස්ත්‍රික්කයේ අපි කවුරුවක්වත් එහෙම නියෝජිතව පත් කරලා නැහැ. ඒකම විශේෂයෙන් මම මේ වෙලාවේ මේ කාරණේ තුල යම් වෙලාවක් කරන් කතා කරන්න මම බලාපොරොත්තු වෙනවා කරු සභාපතිතුමා මේ රට පහුගිය කාලේ පුරාවටම 100 වස් ගණනාවක් තිස්සේ වර්ගවාදී කෝලහල ආගමික කෝලහල ජාතිවාදී කෝලහල තුලින් තුවාල වෙච්ච රාජ්‍ය අපි එතනින් පස්සේ අපි සෑහෙන ඉස්සරහට ඇවිල්ලා තියෙනවා ඒ නිසා මම විශේෂයෙන් දකිනවා මේ යන්තම් ආර්ථිකයෙන් පණ ගහගෙන එනකොට අපි නොඑක් වශයෙන් බේද බින්න වෙන තත්ත්වයන් නිර්මාණය වෙලා තියෙනවා දැන් අද ආගමික වශයෙන් විශාල වශයෙන් එකිනෙකාට ඇඟිලි දික් කරන තත්ත්වයක් නිර්මාණය වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා සමහරු කියනවා මේ අපහාස කිරීම සම්බන්ධයෙන් අපි දන්නේ නැහැ නීතිය. සමහර කාරණා සම්බන්ධයෙන් විශේෂ කාරණා ඉදිරිපත් කරනවා. දැන් විශේෂයෙන් පහුගිය කාලේ පුරාවටම නොයෙකුත් වශයෙන් අර නතාෂා කියන කෙනා, ජෙරම් කියන කෙනා මේ අය සම්බන්ධයෙන් යම් යම් කතාබහ ඇති වෙනවා. සමහර අය ICCPR එකේ යටතේ ඒ අයව අත්තරම් කරන් තියෙනවා. විශේෂයෙන්ම පැහැදිලිව කියන්න ඕනේ. අපේ ආගමික සංහිඳියාව කියන්නේ මම නම් දන්නේ නැහැ ගරු සභාපතිතුම මම බෞද්ධයෙක් හැටියට මම විශ්වාස කරනවා මට නම් කිසිම වෙලාවක කිසිම ආගමකට මට ගරහන්න විවේචනය කරන්න මම හැකි පුද්ගලෙක් නෙමෙයි පුද්ගලෙක් හැටියට ගත්තම අපි මහා ශුද්ධ මිනිස්සු මේ ලෝකේ ඉන්න. එහෙම ශුද්ධ මිනිහෙක් අපිට හැකියාවක් නැහැ කිසිම ආගමක ශාස්ත්‍රීයවරයෙක්ට නිගා කරන්න කතා කරන්න. දැන් මම බුදුන් වහන්සේට හෝ සිද්ධාත් කුමාරයන් වහන්සේට කිසියම් ආකාර නිග්‍රහයක් කරා කියලා මම කම්පා වෙන්නේ නැහැ. හැබැයි අපි කවුරුත් දන්නවා කම්පා වෙන තත්ත්වයේ මිනිස්සු ඉන්නවා. පෘථග්ජන මිනිස්සු ඉන්නව උන්තර. අපි දන්නවා ශ්‍රද්ධාවෙන් තමයි ප්‍රඥාව විහි වෙන ශ්‍රද්ධා මුලින්ම ඇති වෙන මිනිසුන් ශ්‍රද්ධා. සමහරවිට අපි දකිනවා අපේ අහිංසක බෞද්ධ ජනතාව අර ගිනි ගහන පාත්‍රේ රත ගහලා ප්‍රාර්ථනා කරන නිවන. සමහර අවස්ථාවලදී ඒ ශ්‍රද්ධාව තුලින් තමයි මේ නිවන ඉස්සරහට යන්නේ. සමහරවිට අපි දකිනවා දිගින් දිගටම පූජා පවත්වනවා. ඒක ඒගේ විශ්වාසයන්, ඒගේ ලද්දියන්. ඉතින් එහෙම තියෙන අවධිය තුල දැනුගත් යම් දැනුමුගත්කමක් තියෙන පුද්ගලයන් නම් ඒ ඇයිට ශිෂ්ට මිනිසුන්ට යුතුයකමක් තියෙනවා ආගම 18 දහමට ඒ ආකාරයට ගරු කරන්න නිගරු කරන්න යම් ආකාරයේ විවේචනය කිරීමේ යුතුයකමක් නැහැ කියලා මම විශ්වාස කරනවා. විශේෂයෙන් මේ වෙලාවේ නීතිඥයෙක් හැටියට මම විශ්වාස කරනවා මේ පාර්ලිමේන්තු තුලට මේ භාෂණයේ නිදහස ආගම් වලට අපහාස කිරීම දක්වා ව්‍යාප්ත වෙනවාද කියන මේ සංග්‍රහිත ලියවිල්ල යම් ආකාරයේ ඩීටේල් රයිටින් එක මම විශ්වාස කරනවා කියවන්න කිවි යුතුයි. මොකද නීතිය නොදැනීම නිදහසට හෝ සමාවට කාර්යයක් නෙමෙයි. නමුත් අපි එය විශේෂයෙන් මේ වගේ වෙලාවක මේ සමාජය තුළ මේ ගිනි පුපුරු හැමතැනම පැතිරලා තියෙන වෙලාවක මේ වෙලාවේ මේ විදිහට අපි තනින් තන අපි මේ විදිහට එකිනෙකා එනකොටා ගන්න ගිහිලා නැවත ආකාරي ආගමික අරගලයක් ඉතුනොත් ඒක විශාල වශයෙන් මේ රටේ ආර්ථිකයට බලපානවා. ඒ නිසා විශේෂයෙන්ම නීතිය සම්බන්ධයෙන් මේ කාරණාව මම පැහැදිලිව හැන්සඩ් වීම තුල අවශ්‍යතාවය මත මම මේක කියවනවා. භාෂණයේ නිදහස ආගම් වලට අපහාස කිරීම දක්වා ව්‍යාප්ත වෙනවාද? යම් යම් පුද්ගලයන් කරුණ ලබන ආගම් වලට අපහාස වන ආකාරයේ ප්‍රකාශ සමාජ මාධ්‍ය හරහා සහ අනෙක් මාධ්‍ය හරහා වරින් වර ප්‍රචාරය වී සමාජයේ ආන්දෝලනයකට ලක්වනවා අපට දකින්න තිබේ. මෙවැනි ප්‍රකාශ කිරීම භාෂණයේ සහ ප්‍රකාශනයේ අයිතීන්ට ඇතුළත් වන්නේද සහ එවැනි ප්‍රකාශ හරහා අපරාධමය වැරදි සංස්ථාපනය වන්නේද යන්න සොයා බැලීම කාලීන අවශ්‍යතාවයක් බව මට හැඟේ. ශ්‍රී ලංකාවේ මූලික නීතිය වන්නේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවයි. ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 3 පරිච්ඡේද 14 1 ආ ව්‍යවස්ථාවට අනුව සෑම පුරුෂයෙකුට පුරවැසියෙකුටම භාෂණයේ සහ ප්‍රකාශනයේ නිදහස ඇති බව දක්වා ඇත. නමුත් මෙම නිදහස අසීමාන්තික එකක් නොවන අතර ඊට යම් යම් සීමා ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව දක්වා ඇත. ව්‍යවස්ථාවේ 15 ව්‍යවස්ථාවේ දක්වා ඇති භාෂණයේ නිදහස වාර්ගික හා ආගමික සහයෝගිතාව තහවුරු කිරීම සඳහා හෝ පාර්ලිමේන්තු වරප්‍රසාද අධිකරණයට අපහාස කිරීම අපහාසයේ හෝ වරදකට පෙළවීම හා සම්බන්ධ නීතියේ නියම කරුණු ලැබී හැකි සීමා කිරීම වලට යටත් වන බවයි. මේ අනුව පුද්ගලයෙකුට ආගමික සහයෝගිතාව නැතිවන අයුරින් අදහස් ප්‍රකාශ කිරීමට අයිතියක් නොමැතිවව තහවුරු වේ. ශේෂාධිකරණයේ තීරණය කරන ලද මලල් ගොඩේරිව නීතිපති 1982 2 SLR 774 නම් මූලික අයිතිවාසිකම් පෙත්සමේදී ප්‍රකාශ කරන ලද ප්‍රකාශන නිදහස යනු අනෙක් අයට අපහාස කිරීම ලබා දෙන බලපත්‍රයක් නොවන බවයි. ආගම් සම්බන්ධව අපහාස කිරීම පාලනය කරනු ලබන අපරාධ නීතියට අදාළ ප්‍රතිපාදන මොනවාද යන්න මීළඟට සලකා බලමු. මේ සම්බන්ධව දණ්ඩ නීති සංග්‍රහයේ පීනල් කෝඩ් 1979 අංක 44 දරන ත්‍රස්තවාදී පැලැක්වීම පනත සහ Profane Publication Act 2007 අංක 36 දරන සිවිල් හා දේශමාන අයිතිවාසිකම් පිළිබඳ ජාත්‍යන්තර සම්මුතිය ICCPR අදාළ වේ. දණ්ඩ නීති සංග්‍රහයේ 15 වන පරිච්ඡේදයේ ආගම් පිළිබඳ වූ වැරදි සඳහන් වේ. එම පරිච්ඡේදයේ ඇතුළත් වගන්ති වන්නේ 290 290A 291 291A 291A සහ 292 වගන්තිය. මේ අතරින් අපගේ මාතෘකාවට අදාළ වන වගන්තිය වන්නේ 290ක ආ වගන්තිය යන්නයි. 291 ආ මහරජතුමාණන් යටත් වැසියන් පන්තියට ආගමික හැඟීම කැලසීම සඳහා ඒකාන්ත හා ද්වේෂ සහගත අදහසින් භාෂිත හෝ ලිඛිත වචනෙන් හෝ දැකිය හැකි නිරූපණවලින් එකී පන්තිය ආගම හෝ ආගමික විශ්වාසය වලට නින්දා කරන හෝ නින්දා කිරීමට තත්කරන තනත්තෙකුට අවුරුදු 2 දක්වා කාලයක් දෙයාකාරයෙන් එක් ආකාරයෙන් බන්ධනාගත කිරීමකින් හෝ දඩයකින් හෝ එකී දඬුවම් දෙකින් දඬුවම් කළ යුතුය. මෙම වගන්ති යටතේ යටතේ වරදක් සංස්ථාපනය වීම සඳහා ආගමකට කරනු ලබන හුදු අපහාසාත්මක ප්‍රකාශය ප්‍රමාණවත් නොවේ. එම ප්‍රකාශය යම් ජන කොට්ටාසික ආගමක හැඟීම් කැලසීමේ ද්වේෂ සහගත අදහසින් කර තිබීම යුතුය. නමුත් යම් අයෙකු ආගමක් සම්බන්ධ කරනු ලබන අපහාසාත්මක ප්‍රකාශයක් සම්බන්ධව පැමිණිල්ලක් ලැබුණු විටක එම ප්‍රකාශය කරනු ලබන ලැබුවේ ද්වේෂ සහගත අරමුණකින්ද නැද්ද යන සොයා බැලීම ඉතා දුෂ්කර කාර්යකි. 1979 අංක 44 දරන ත්‍රස්තවාදී වැළැක්වීම පනත කෙරෙහි මීළඟට අපගේ අවධානය යොමු කරමු. මෙම පනතේ 2-1 ඌව කන්ති යටතේ සාකච්ඡා Profane Publication Act එක කෙරෙහි අවධානය යොමු කරමි. මෙම පනත මගින් ආගම් වලට අපහසුන ආකාරයේ ප්‍රකාශන අපරාධමය වරදක් බවට පත් කර ඇත. මේ වගන්ති දෙවන වගන්ති පහත වේ. Any person who writes, produces, prints, publishes, sells, distributes or exhibits any profane publication shall be guilty of an offence and shall on conviction after summary trial before magistrate be liable to imprisonment of either description for term not exceeding 2 years or 2000 rupees or both such imprisonment yeta waganti sarala adahas abita me ekama avasana washen 2007 anka 56 dana civilla desapala aitivasikam pilimada jaatyana sambuti panata sambandhen gathot thunwana waganti pahata waridi dakwa atha 3-1 kisima tanatteku yam visin yuddhe patarivim ho වෙනස් ලෙස සැලකීමට ඉදිරිවාදිකම් වලට ප්‍රචණ්ඩ ක්‍රියාවලට යොමු කිරීම සංයුක්ත වන ආගමික ජාතික වාර්ගික හෝ ආගමික වෛරය පිළිබඳ සදා පෙළඹීම් නොකළ යුතුය කියන කාරණය දක්වලා තියෙනවා. 2-1 වගන්ති උපවගන්ති දක්වලා තියෙනවා. ආ සිදු කිරීමට තත්කරන ආ සිදු කිරීමට ආධාර අනුබල දෙන්න ඈ සිදු කරන බව තර්ජනය කරන සෑම තැනතකම පනත යටතේ වරදු කරවන්නේය. යනුව ඉහත වගන්ති යනුව ආගම නින්දවන ආකාරයේ ප්‍රකාශයක් මගින් ආගමික වෛරය සඳහා පෙළඹීමක් ඇති වී එමගින් යම් වෙනස් ලෙස සැලකීමකට හෝ ආගමික කණ්ඩායමක් ලක්වන්නේ නම් ආගමික කණ්ඩායම් අතර එදිරිපාතිකම් ඇතිවන්නේ නම් හෝ ආගමික කණ්ඩායම් අතර ප්‍රචණ්ඩ ක්‍රියා ඇතිවන්නේ නම් එම එය මෙම පනත යටතේ වරදක් වේ. මෙවන් වරදක් සංඥා වරදක් ලෙස සැලකෙන හේයින් වරෙන්තුවක් නොමැතිව සැකකරු අත්වන ගැනීමට හැකියාවද පවතී. මේ පනත යටතේ යම් පුද්ගලිකුට නඩු පැවරු අවස්ථාවකදී අප ලබා දීමට මහේස්ත්‍රාත් අධිකරණ බලය නොමැති අතර මහ අධිකරණයට ඉදිරිපත් කරනු ලැබූ අප එදුම් පත්‍රයන් මගින් අප ලබා ගත යුතු වේ. පැහැදිලිවම මම මේ අදාළ ලේඛනය සැකසීම සම්බන්ධයෙන් මා හිතවත් නීතිඥ සාරංග වාදසිංහ මැතිතුමාට මා ස්තුතිවන්ත වෙනවා. මේ අදාළ නීතිය තුළ පැහැදිලිවම පෙන්නුම් කරනවා නීති ගණනාවක් තියෙනවා. මේ රටේ ආගමික වශයෙන් ආගමික ශාස්ත්‍රූරයන්ට ආගමික අපහාස කිරීමේ සම්බන්ධව ඇතිවන නීති මගින් පනවා ඇති දඬනයකට අනුශාංගික ප්‍රතිඵලවලට සම්බන්ධයෙන් දක්වලා තියෙනවා. ඒ නිසා ගරු සභාපතිතුමනි, මම හිතන්නේ අදාළ පුද්ගලයෝ ඕනෑ පුද්ගලයෙකු දැන උගත් හෝ දැනගෙන හෝ නොදැනගෙන හෝ ඒ අය විශේෂයෙන්ම ඒ පිළිබඳ සැලකිලිමත් වෙන්න ඕනේ. දැන් යමක් කරලා ඉවරලා ඒ සම්බන්ධයෙන් සමාවිල්ලුනට වඩා අපි යම් ආගමක් ආගමික වශයෙන් සංහිඳියාවට ඔරොත්තු නොදෙන ආකාරයේ විහිළු කිරීම තුළ විශාල වශයෙන් ගැටලුකාරී තත්වයක් සමාජ තුළ ඇති වෙන්න පුළුවන්, නිර්මාණය වෙන්න පුළුවන්. විශේෂයෙන් අද වගේ තත්වයක, අද වගේ අපි ජීවත් වෙන වපසරිය වටපිටාවත් එක්ක අපි කවුරුත් දන්නවා මේ වෙලාව අපි බොහොම අමාරුවෙන් ආර්ථික වශයෙන් ඉස්සරහට යන්නේ. මේ වෙලාව අපි බොහොම අමාරුවෙන් තමයි මේ කාරණා එක ගැටලුකාරී තත්වයන්, වර්ගවාදී ගැටලු, ජාතිවාදී ගැටලු, ආගමික ගැටලු මේ කියන කාරණා වලින් ඔබට කියලා අමාරුවෙන් ආර්ථික වශයෙන් අපි ඉස්සරහට යන අවස්ථාවක්. එහෙම අවස්ථාවක මේ ආකාරයට ආගමික සංහිඳියාව ඇති නොවන ආකාරයට යම් ප්‍රකාශ නිකුත් කිරීම භාෂණයේ ප්‍රකාශනයේ තියෙන අයිතිවාසිකම් වලට මුවා වෙලා සිදු කිරීම උචිත නොවන කාරණාවක් කියලා තමයි මම මේ මම දකින්නේ. විශේෂයෙන්ම අපි බොහොමයක් ප්‍රකාශන අයිතිය චිත්‍රපටවල ඒ අයගේ චිත්‍රපට, ඒ වගේම ගීත, මුද්‍රිත පුස්තක, පොත්පත් මේ හැම දෙයක් ගැනම අපි පුරුල් නිදහස කියන කාරණාව සම්බන්ධයෙන් සාකච්ඡා කරන මන්ත්‍රීවරු හැටියට මේ වෙලාවේ අපි විග්‍රහ කරගන්න ඕනේ මේ රටේ තියෙන පැවැත්ම, මේ රටේ තියෙන යථා ස්වરૂපය. අපි සමහර අවස්ථාවල අපි ඥානයෙන් මුහුකුරා කියලා සමහර අවස්ථාවල අපි අපේ බෞද්ධාගම තුල පවා තියෙනවා අටලෝ දහමට කම්පා නොවන කියලා. හැබැයි අපි ඔක්කොම නිවන් දැකපුවා නෙමෙයි, පෘථග්ජන මිනිස්සු වන් තරම් ඉන්නවා. එතකොට මේ කියන තත්වයන් හරියට තේරුම් ගන්න බැරි වෙච්ච, මේ දින තත්වයන් තුළ හරියට ඒක විශ්ස ගන්න බැරි වෙච්ච පුද්ගලයෝ කණ්ඩායමක් මේ සමාජය තුළ මේ දැන් සිද්ධ වෙන දැන හෝ නොදැන හෝ කණ්ඩායම් ගත වෙලා ඌමනාවෙන් හරි මේ කරන ආගමික වශයෙන් මේ කරන විවේචන වලට, ආගමික වශයෙන් කරන ප්‍රහසන වලට ඔරොත්තු නොදෙන පුද්ගලයෝ ටිකක් හිටියොත් මේ රට වෙනමම ගින්නකට ආපෝ ඇත දාන. ඉතින් ඒ නිසා අපි සියලුම දෙනාගෙන් ඉල්ලන්නේ මේ වෙලාවේ වගකීමෙන් කටයුතු කරන්න කියලා. මොකද අපිට අපි වගේ සුද්ධ පුද්ගලයන්ට, අපි වගේ පොඩි පුද්ගලයන්ට ආගමක හරි වැරද්ද කියන්න පුළුවන් හැකියාවක් නැහැ. යම් විශ්වාසයක හරි වැරද්ද කියන්න පුළුවන් කමක් නැහැ. අනිතක ඒ මිනිස්සයා, ඒ පුද්ගලයා තමන් විශ්වාස කරන ආගමක් ලබ්ධියක් හෝ විශ්වාසයක් විශ්වාස කිරීම ඒක එයාට ඉදී අයිතියක්. ඒක දරහන්න ශිෂ්ට මිනිස්සුෙකුට පුළුවන් කමක් නැහැ සභාපතිතුමනි. ඒ සම්බන්ධයෙන් විවේචනය කරන්න, ඒ සම්බන්ධයෙන් අඩුලුහුඩුකම් කියන්න මොකද අපිට තියෙන අයිතිය? ඉතින් ඒ නිසා අපි ඉල්ලීමක් කරනවා ගෞරවයෙන් කරුණා කළ මේ සියලුම ප්‍රජාවකෙන් කරුණා කළා ආගම්වල සත්‍ය අසත්‍යතාවය, ආගම්වල ප්‍රමුඛතාවය, ආගම්වල තියෙන සත්භාවය, ආගම්වල තියෙන ඒ බරපතල කාරණා සම්බන්ධයෙන් විවේචනය කරන්න යන්න එපා. අපි ඉල්ලීමක් කරනවා ගෞරවයෙන් කරුණා කරලා ශිෂ්ට මිනිස්සු හැටියට, ඉගෙනගත්ත මිනිස්සු හැටියට. මොකද සමහර වෙලාවට බොහොම සංවේදී කාරණා. මේ කාරණා එක්ක මිනිස්සු සමහර අවස්ථාවල අපි දකිනවා සමහර දැඩි විශ්වාසයක් එක්ක ජීවත් වෙන, දැඩි භක්තියක් එක්ක ජීවත් වෙන මිනිස්සු තමන්ගේ ජීවිතේ යහට කියලා ඒ විශ්වාසත් එක්ක එකතු වෙලා ඉන්නේ. ඉතින් එහෙම මිනිස්සු සමහර වෙලාවල සමහරු තමන්ගේ විශ්වාසය වෙනින් සියදිවි නා ගන්නවා. සමහර මිනිස්සු තමන්ගේ විශ්වාසය වෙනුවෙන් නොකර දෙයක් නැහැ. ඉතින් අපි රටක් හැටියට මෙවැනි කාරණා සුළුකොට තැකීම තුල ගරු සභාපතිතුමනි අපි ආපහු යන්න අශිෂ්ටත්වයට. මේ එක ගිනි පුපුරක් අනවශ්‍ය තැනකදී එළියට
ඔබතුමාට විනාඩි දෙකක් කාලයක් තියෙනවා.
මේ මුළු රටම ගිනි ගන්නවා. අපි අතීතයේ ඉඳලා අපිට බලන්න පුළුවන්. ඒ නිසා මම ඉල්ලීමක් කරනවා කරුණාකරලා මේ කියන කාරණා වලට
කරුණාකර අතපොවන්න එපා. අස්පර්ශනීය දේවල් අල්ලන්න යන්න එපා. අල්ලන්න බැරි දේවල් අත ගන්න යන්න එපා. උත්සාහ කරන්න එපා. ආගම වගේ දේවල් බොහොම සංවේදී බොහොම සියුම් කාරණා. මම මේ මේ කතාව අවසන් කරන්න ගරු සභාපතිතුමනි මම මේ කාරණාව කියන මම හිතන්නේ එක ප්‍රශ්නයක් තමයි මේ අලුත් ප්‍රජාව සිංහල සාහිත්‍ය මනවින් ප්‍රගුණ කරලා නැහැ. පොතක් පොතක් කියවලා නැතුව ඇති සමහර විට. සමහරවිට චිත්‍රපටයක් බලලා නැතුව ඇති. සමහර අය බලන තරුණ ප්‍රජාව ඉන්නවා. මම ආරාධනා කරනවා ඒ ඇයිට ඒ කියන කාරණා බලන්න කියලා. මොකද හේතුව මම හිතන්නේ අපිට මේ අන්‍යයන්ට ගරු කරන්න අනේකාගේ අයිතිවාසිකම් ගරු කරන්න අපිට ඒක ලැබුණේ සිංහල සාහිත්‍ය තුල. ගරු සභාපතිතුමනි මම විමලරත්න කුමාරගම ශූරින්ගේ අයියනායක කවි පන්තිය මම මගේ සාමාන්‍ය පෙළ සිංහල විෂය ඉගෙන ගන්නකොට මම පාඩම් කරා. ඒ විමලරත්න කුමාරගම මහත්තයා කියන කවි පන්තිය කියවුවොත් අපිට කිසිම වෙලාවක කිසිම මිනිහෙක් කරන වන්දනාමාන හෝ කිසිම ලබ්ධියක් විශ්වාසයක් ගැන අපිට විවේචනය කරන්න අයිතියක් නැහැ. මම එතුමාගේ කවි පන්තියේ එක් කවියකින් මම කතා අවසන් කරන කරු සභාපතිතුමනි. එතුමා කියනවා සංහිඳ ළඟ බාරයට කිරි ඉතිරීම කෙම්මුර දවස් වල පහනින් සැරසීම වනාතු කඩා ගස් දෙබලක දැවටීම මා නොකෙරුවත් නොකරමි මම ගැරහීම. ස්තුතියි.
බොහෝ ස්තුතියි. මිලකට ගරු එස් සීදරන් මැතිතුමා විනාඩි 18ක කාලයක් තියෙනවා.
கௌரவ தலைமை தாங்க முறுக்கினரவர்களே, இன்றைய தினம் எனக்கு வழங்கப்பட்டிருக்கின்ற தலைப்புக்கும் நேரத்துக்குள் அண்மையிலே இந்தியாவில் ஏற்பட்ட புகையிரத போக்குவரத்தின் பொழுது அநியாயமாக இறந்து போன அப்பாவி மக்களுக்காக இந்த உயர்ந்த சபையினூடாக தமிழ் மக்கள் சார்பாகவும் இந்த நாட்டு மக்கள் சார்பாகவும் எங்களுடைய ஆழ்ந்த அனுதாபங்களை நாங்கள் பதிவு செய்து கொள்கின்றோம். மிகவும் மோசமான இந்த ஆண்டிலே நடைபெற்ற மிகப்பெரிய ஒரு விபத்தாகவும் அதே நேரத்தில் ஒரு பெரிய மனித பீரவலத்தை சந்தித்த சம்பவமாகவும் அந்த புகையிரத போக்குவரத்தில் ஏற்பட்ட மரணங்கள் பதிவு செய்யப்படுகின்றது. கொத்து கொத்தாக அங்கு மக்கள் கொல்லப்பட்டதும் குழந்தைகள் ஒரு தந்தை தன்னுடைய மகனை தேடி ஒவ்வொரு முகங்களாக பார்க்கின்ற மிக மோசமான மனதை மிரடுகின்ற சம்பவங்களை அங்கு பார்க்க முடிந்தது. அந்த மரணத்திலே சம்பவித்த அனைத்து குடும்பங்களுக்கும் இந்தியாவினுடைய தலைவர்களுக்கூடாக நாங்கள் எங்களுடைய அனுதாபங்களை தெரிவித்துக் கொள்கின்றோம். ஏனெனில் நாங்களும் இவ்வாறான ஒரு மிகப்பெரிய மனித பீரவலங்களை 2009 கொத்து கொத்தாக பல ஆயிரம் மக்கள் கொல்லப்பட்டு கிடத்தப்பட்டு அவர்கள் அந்தந்த இடங்களிலேயே தோண்டி புதைக்கப்பட்ட வரலாறுகளை இரத்தமும் சதையுமாக பிண்டமுமாக பார்த்த எங்களுக்கு இதை பார்க்கிற பொழுது மிக வேதனையாகவும் மனித உயிர்கள் பெருமதியானது. அந்த பெருமதியான மனித உயிர்களுடைய விடயம் எவ்வளவு மோசமானதாக போகிறது என்ற அடிப்படையில் எங்களுடைய அனுதாபங்களை இந்த இடத்திலே பதிவு செய்து கொள்கின்றேன். அதே நேரம் இன்னும் ஒரு விடயத்தை நான் பதிவு செய்ய விரும்புகின்றேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, யாழ்ப்பாண மாவட்ட பாராளுமன்ற உறுப்பினரும் தமிழ் தேசிய மக்கள் முன்னணியினுடைய தலைவருமான கஜேந்திரகுமார் பொன்னம்பலம் அவர்கள் கடந்த 2023 5 வெள்ளிக்கிழமை யாழ்ப்பாணம் வடமராட்சி கிழக்கு மருதங்கேணி பகுதியில் பொதுமக்களோடு கலந்துரையாடச் சென்ற வேளை பொதுமக்கள் முன்னிலையில் அரச புலனாய்வாளர்களால் துப்பாக்கி முனையிலே அவர் அச்சுறுத்தப்பட்டு கொலை செய்வதற்கான முயற்சியை முன்னெடுத்திருக்கிறார்கள். அங்கு நின்ற பொதுமக்களுடைய முயற்சியும் அவருடைய முயற்சியினால் அவர் தெய்வாதீனமாக அந்த இடத்திலே உயிர் தப்பியிருப்பதாகத்தான் அறிகிறோம். ஆனால் தொடர்கின்ற விடயங்கள் யார் கொலையாளிகளோ அவர்களை கைது செய்யாமல் அவர்களை விசாரிக்காமல் தொடர்ந்தும் தமிழ்த் தேசிய மக்கள் முன்னணியின் வடமராட்சி கிழக்கு மகளிர் அணி தலைவி திருமதி சற்குணதேவி ஜெகதீஸ்வரன் அவர்கள் நேற்று அதிகாலை மருதங்கேணி போலீசாரால் கைது செய்யப்பட்டு கிளிநொச்சி மாவட்ட நீதிமன்றில் முற்படுத்தப்பட்டு எதிர்வரும் 7 நாளை வரை அவர் தடுப்பு காவலில் வைக்கப்பட்டிருக்கின்றார். அதேபோல அவர்களுடைய கட்சியின் தமிழ்த் தேசிய மக்கள் முன்னணியினுடைய செயல்பாட்டாளரான வடமராட்சி கிழக்கைச் சேர்ந்த உதயசிவம் அவர்கள் வற்றாப்பளை நேற்று நடைபெற்ற வற்றாப்பளை கண்ணகையம்மன் ஆலய பொங்கல் விழாவில் வைத்து போலீசாரால் கைது செய்யப்பட்டுள்ளார். சமநேரத்தில் இன்றைய தினம் இந்த நாட்டை விட்டு கஜேந்திரகுமார் அவர்கள் வெளியேறக்கூடாது என்று கூறி மருதங்கேணி போலீசாரால் தாக்கல் செய்யப்பட்ட கிளிநொச்சி மாவட்ட நீதிமன்ற வழக்கின் பிரகாரம் கிளிநொச்சி மாவட்ட நீதிமன்றம் அவரை நாட்டை விட்டு செல்லக்கூடாதென உத்தரவு பிறப்பித்திருக்கிற கட்டளையும் இன்று கொழும்பிலே உள்ள கஜேந்திரகுமாரோடைய இல்லத்திலே வழங்கப்பட்டிருப்பதாக செய்திகளிலும் விடயங்களிலும் நாங்கள் அறியக்கூடியதாக இருக்கிறது. ஒரு நாட்டிலே வாழுகின்ற தன்னுடைய இனம் சார்ந்து தன்னுடைய மக்கள் சார்ந்து பேசுகின்ற ஒரு இன பிரதிநிதி எவ்வாறு அரச புலனாய்வாளர்களால் மிக மோசமாக கொலை அச்சுறுத்தல் செய்யப்பட்டு அவருக்கான யார் கொலை செய்ய முனைந்தார்கள், ஏன் அவர்கள் இதுவரை கைது செய்யப்படாமல், அந்த கூட்டத்திற்கு சென்ற கஜேந்திரகுமாரும் அவருடைய உதவியாளர்கள் கட்சி சார்ந்தவர்களை மட்டும் கைது செய்ய முனைதல் என்பது இந்த நாட்டினுடைய ஜனநாயகமா சட்டமா இது ஒரு நீதியா என்பதை எங்களால் புரிந்து கொள்ள முடியாமல் இருக்கிறது. இதுதான் கடந்த காலங்களிலும் இந்த மண்ணிலே நடைபெற்றிருக்கிறது. குறிப்பாக அந்த வீடியோக்களை பார்க்கிற பொழுது அங்கே அவரை துப்பாக்கி முனையிலே அச்சுறுத்த முனைந்த புலனாய்வாளர் ஓடி சென்று ஒரு பாடசாலை வளவுக்குள்ளே அங்கே நிற்கின்ற போலீஸ் பாதுகாப்போடு நிற்கிறார். பரீட்சை மண்டபம் அன்று பரீட்சை நடைபெறவில்லை, ஆனால் ஒரு பரீட்சை மண்டபத்திற்கு பாதுகாப்புக்கு நின்ற போலீசார் இங்கே துப்பாக்கி எடுத்து சுட முயன்ற புலனாய்வு துறையாளருக்கு அவர் பாதுகாப்பு வழங்குகின்றார். ஆனால் இங்கே கஜேந்திரகுமாருக்கு என்ன நடந்தது அல்லது அதனுடைய நீதி என்ன என்பதை இன்னும் இந்த அரசாங்கம் சரியான முறையில் வெளிப்படுத்தவில்லை. யார் எங்கள் மீது திரும்பவும் துப்பாக்கிகளை நீட்ட முனைகிறார்களோ, யார் மீண்டும் மீண்டும் துப்பாக்கி கலாச்சாரத்தை உருவாக்க முனைகிறார்களோ, அதே விடயங்கள் தான் இந்த மண்ணிலே தொடர்ந்து நடைபெறுகின்றன. கௌரவ தலைமைதாங்கும் உறுப்பினர்களை நான் ஒன்றை பதிவு செய்ய விரும்புகிறேன். இந்த மண்ணிலே எங்களுடைய தலைவர்கள் 1940களுக்கு பிற்பாடு ஜனநாயக ரீதியாக அறவழியிலே தமிழர்களுடைய அரசியல் உரிமைகளை மிகவும் தெளிவாக நிதானத்தோடும் கூருணர்வோடும் பொறுமையோடும் தமிழ் மக்களுக்குரிய அவர்கள் வாழ்ந்து இழந்து போன இறைமையை மீளப்பெறுவதற்கான ஆட்சி உரிமைகளுக்கான போராட்டங்களை முன்னெடுத்த பொழுதெல்லாம் ஆயுத முனையிலே இந்த அரசாங்கம் அவர்களை அடக்கி ஒடுக்கியது, ஆயுத ரீதியாக கட்டுப்படுத்தியது. அப்பாப்பிள்ளை அமிர்தலிங்கம் அவர்கள் 1950களில் இந்த காலிமுகத்திடல நடைபெற்ற போராட்டத்தின் பொழுது அவருடைய மண்டை உடைக்கப்பட்டது. அவர் காயத்தோடு இந்த பாராளுமன்றத்திலே வந்து பேசுகிற பொழுது இங்கிருந்த சில சிங்கள தலைவர்கள் சொன்னார், அது காயம் வரத்தான் சண்டை என்றால் காயம் வரத்தான் செய்யும் என்ற ஒரு நக்கலாக அவர்கள் பேசிக் கொண்டார்கள். அதே நேரம் 1956 காலிமுகத்திடல நடைபெற்ற போராட்டம் நடைபெறுகிற பொழுதுதான் திருவண்ணாமலை மாவட்டத்தினுடைய கந்தளாயிலே வைத்து 150 தமிழ் விவசாயிகள் சிங்கள போலீசார் பார்த்திருக்க சிங்கள காடியர்களால் படுகொலை செய்யப்பட்டார்கள். இதெல்லாம் இந்த நாட்டிலே நடந்து முடிந்திருக்கிறது. எதற்கும் நீதி கிடைக்கவில்லை, நியாயங்களும் கிடைக்கவில்லை. ஆனால் நிரபராதிகளாக இருந்த தமிழர்கள் மீது துப்பாக்கி முனையிலேதான் இந்த அச்சுறுத்தல்கள் விடுக்கப்பட்டிருக்கிறது. நேற்று முன்தினம் கூட நான் செய்திகளை பார்த்தேன். இந்த நாட்டினுடைய அயலுறவுத்துறை அமைச்சர் அலி சப்ரி அவர்கள் சொல்கிறார், டயஸ்போராவோடு சேர்ந்து தமிழர்கள் மீண்டும் ஒரு ஆயுத கலாச்சாரத்தை நீங்கள் தூண்டக்கூடாதன். 2009 பின்பாடு கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, நீங்களும் இந்த நாட்டிலே ஒரு பாராளுமன்ற உறுப்பினர், 2009களுக்கு பின்னர் தமிழர்கள் தரப்பிலிருந்து எங்கேயாவது ஒரு துப்பாக்கி நின்றிருக்கிறதா அல்லது ஒரு துப்பாக்கி குண்டு கேட்டிருக்கிறதா அல்லது ஏதாவது கைக்குண்டுகள் வெடித்திருக்கிறதா, யாராவது துப்பாக்கி பற்றி சிந்தித்திருக்கிறார்களா? தமிழர்கள் மீண்டும் ஒரு நியாயமான முறையில் தங்களுக்கு நடந்த அநீதிகளுக்கும் தங்களுக்கு நடந்த அநியாயங்களுக்கும் நீதி கோரி சர்வதேச சமூகம் வரை செல்கிறார்கள், தங்களுக்கு நீதி கிடைக்கும் என்ற நம்பிக்கையோடு இருக்கிறார்கள். அவ்வாறு இருக்கிற பொழுது ஒரு தமிழ் பாராளுமன்ற உறுப்பினர் மீது துப்பாக்கியை நீட்டுதல் என்பது எவ்வளவு மோசமானது. இது எங்களுடைய நிலையிலும் நாங்கள் பல பேரை இந்த மண்ணில் இழந்திருக்கிறோம். இதே கஜேந்திரகுமாருடைய தந்தை குமார் பொன்னம்பல் அவர்கள் துப்பாக்கியால் இந்த மண்ணில் சுட்டுக் கொல்லப்பட்டார், இதுவரை நீதி கிடைக்கவில்லை. பாராளுமன்ற உறுப்பினர் ரவிராஜ் அவர்கள் இந்த மண்ணிலே பட்ட பகலில் வைத்து சுட்டுக் கொல்லப்பட்டார், தொடர்ந்தும் வழக்கு நடைபெற்றுக் கொண்டிருக்கிறது. ஆனால் அந்த வழக்குகளுக்கான நீதி இதுவரை கிடைக்கவில்லை. இந்த மண்ணில ஜோசப் பெர்ராசிங்கம் அவர்கள் தேவாலயத்துக்குள் வைத்து சுட்டுக் கொல்லப்பட்டார், சுட்டவர்கள் இன்று அமைச்சர்களாக இருக்கிறார்கள், சுட்டவர்கள் இணைத்தலைவர்களாக இருக்கிறார்கள், சுட்டவர்கள் இந்த மண்ணிலே பாராளுமன்ற உறுப்பினர்களாக இருக்கிறார்கள். ஆனால் ஜோசப் பெர்ராசிங்கத்துக்கு நீதி கிடைக்கவில்லை. மாமனிதர் சிவனேசன் வீதியிலே போகிற பொழுது கிளைமோர் தாக்குதலில் கொல்லப்பட்டார், யார் செய்தார்கள் என்று இதுவரை கண்டுபிடிக்கப்படவில்லை. இதெல்லாம் இந்த மண்ணிலே நடைபெற்றது. நான் கூட 2011 இதே பாராளுமன்ற அமர்வுக்கு வந்த பொழுது அனுராதபுரம் நொச்சியாகம பகுதி உடுக்குளம் என்ற இடத்திலே வைத்து துப்பாக்கிதாரிகளால் சுடப்பட்டு மயிரிழையிலே உயிர் தப்பி இருந்தேன். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களை நான் ஒன்றை குறிப்பிட விரும்புகிறேன். இந்த நாட்டிலே நியாயம் நீதி பற்றி ஒரு இனம் பேசுகிறது என்றால் அந்த இனத்தை துப்பாக்கி முனையிலே அடக்க முனைதல் என்பது இந்த நாட்டுக்கு ஒரு சர்வசாதாரணம். அதனைத்தான் வெளிநாட்டுத்துறை அமைச்சர் அலி சப்ரி அவர்கள் ஒரு வெறிட்டும் பாணியில் அல்லது மீண்டும் நாங்கள் துப்பாக்கிகளை எடுப்போம் நீங்கள் பொத்திக் கொண்டிருக்க வேண்டும் என்கிற ஒரு பலாத்காரமான வார்த்தையை அவர் பிரயோகித்திருக்கிறார். நீங்கள் தயவு செய்து முதல்ல இந்த நாட்டில் இருக்கின்ற அரிசப்ரி போன்ற அமைச்சர்களுக்கு புனர்வாழ்வு அளியுங்கள். அவர்களுக்கு முதல்ல இன நல்லிணக்கம் என்றால் என்னென்னு தெரிய வேண்டும், அவர்கள் இந்த நாட்டில் நீதி என்றால் என்னென்னு தெரிய வேண்டும், பொறுப்பு கூறல் என்றால் என்னென்னு தெரிய வேண்டும். அவர்கள் புனர்வாழ்வு அளிக்கப்பட்டால் தான் துப்பாக்கி பற்றிய பேச்சுக்கள் அவருடைய வாய்களில் இருந்து வராது. முதலில் அதை இந்த நாட்டில் செய்வதற்கு தயாராகுங்கள். அவருடைய வார்த்தைகள் மிக மோசமானது, நாங்கள் வன்மையாக கண்டிக்கிறோம். நான் இந்த உயர்ந்த சபையினூடாக இந்த நாட்டினுடைய அயலுறவுத்துறை அமைச்சர் முன்வைத்த அந்த ஆயுத கலாச்சாரம் பற்றிய கருத்துக்களை நாங்கள் வன்மையாக கண்டிக்கிறோம். டயஸ்போரா தமிழ் மக்களுடைய புலம்பெயராளர்கள் என்பது தமிழர்களுடைய பொருளாதாரத்திலும் சரி, அவர்களுடைய வாழ்வியலிலும் சரி, அவருடைய விடுதலை பயணத்திலும் ஒரு முக்கியமான பாத்திரத்தை வகிப்பவர்கள். அவர்களை விலக்கி வைத்து ஈழத்தமிழர்களின் விடுதலை பற்றி பேச முடியாது. அதேபோல் தமிழ்நாட்டு தமிழர்களுடைய அரசியல் இருப்பு என்பது அவர்களை தூக்கி வைத்துவிட்டு ஈழத்தமிழர்களின் அரசியல் பற்றி பேச முடியாது. தமிழ்நாட்டில் இருக்கின்ற தலைவர்கள், தமிழ்நாட்டு மக்கள், புலம்பெயர்ந்த நாடுகளில் வாழுகிற டயஸ்போரா தமிழர்கள், நிலத்திலே வாழுகின்ற வடக்கு கிழக்கு தமிழர்கள், மலையக தமிழர்கள் இணைந்த ஒரு ஆட்சிதான் தமிழர்களுடைய தீர்வாக அமையும். அதனால் தான் நாங்கள் மீண்டும் மீண்டும் குறிப்பிடுவது, நாங்கள் இந்த மண்ணிலே ஆயுத கலாச்சாரங்களுக்காக நிற்பவர்கள் அல்ல, அதனை விரும்பியவர்களும் அல்ல, விரும்பி நாங்கள் துப்பாக்கிகளை தூக்கியவர்களும் அல்ல. இதனைத்தான் கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, 1983 வெலிக்கடை சிறையிலே படுகொலை செய்யப்பட்டு கண்களை தோண்டி எடுத்தார்கள் குட்டிமணி தங்கத்துறையின். இறுதியாக தங்கத்துறை நீதிமன்றத்திலே தன்னுடைய வாக்குமூலத்தை பதிவு செய்கிற பொழுது சொன்னார், நான் இந்த மண்ணிலே விரும்பி ஆயுதங்களை தூக்கவில்லை, எங்கள் மீது ஆயுதங்கள் திணிக்கப்பட்டது, அதனால் தான் நாங்கள் ஆயுதங்கள் மீது காதல் கொண்ட ஒரு நோயாளிகளாக அல்லது ஒரு மனநோயாளிகளாக நாங்கள் ஆயுதங்களை பெறவில்லை, அரசாங்கம் எங்கள் மீது ஆயுதங்களை திணித்தது, நாங்கள் தவிர்க்க முடியாமல் ஆயுதங்களை தூக்க வேண்டிய சூழலுக்கு வந்தோம் என்பதை நீதிமன்றத்தில் கடைசியாக தமிழ் விடுதலை இயக்கத்தினுடைய தலைவர் தங்கத்துறை அவர்கள் பதிவு செய்தார். அதற்கு பின்னர் 1985 தேசிய தலைவர் பிரபாகரன் அவர்கள் அனிதா பிரதாப் அவர்களுக்கு அளித்த செய்தியிலே சொன்னார், நாங்கள் ஆயுதங்களை தூக்குகின்ற எண்ணங்களையோ விருப்பங்களையோ அல்லது அந்த நினைவுகளையோ நாங்கள் கொண்டிருக்கவில்லை, இலங்கை அரசு எங்கள் மீது ஆயுதங்களை திணித்தது, நாங்கள் தூக்குவதற்கு நிர்பந்திக்கப்பட்டோம், எங்கள் பாதுகாப்பு எங்களுடைய மக்களின் பாதுகாப்பு கருதி நாங்கள் ஆயுதங்களை தூக்க நிர்பந்திக்கப்பட்டோம். அவர் மிக தெளிவாக சொல்லியிருந்தார். இந்த நாட்டிலே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, ஆயுதங்கள் நாங்கள் விரும்பி தூக்கவில்லை. அலிசப்ரி அவருடைய கருத்து நீங்கள் தூக்குங்கள் துப்பாக்கி என்பது போலதான் எனக்கு தெரிகிறது. மீண்டும் ஒரு யுத்தத்துக்கு அவர் வழிவகுக்கிறார். இதனைத்தான் நிரபராஜிதிகளாக தங்களுடைய அறவழியிலே போராடி கொண்டிருந்த தமிழர்களை 1978 ஜெயஆர் ஜெயவர்தன் அவர்கள் சொன்னார், போர் என்றால் போர், சமாதானம் என்றால் சமாதானம். அப்பாவி மக்களை பார்த்து, சாதாரணமாக இருந்த தமிழ் அப்பாவி மக்களை பார்த்து போர் என்றால் போர், சமாதானம் என்றால் சமாதானம் என்று ஒரு யுத்தத்துக்கு அறைகூவல் விடுத்த ஜெயஆர் ஜெயவர்தன் அவருடைய 50 வருஷ அரசியலை பின்பற்றி வருகின்ற அவருடைய மருமகன் ரணில் விக்ரமசிங்கே இந்த நாட்டின் ஜனாதிபதியின் காலத்தில் அவருடைய அயலுறவுத்துறை அமைச்சர், மீண்டும் நீங்கள் துப்பாக்கி பற்றி சிந்தியுங்கள் என்றால் இந்த நாடு எந்த நிலையிலே போகிறது, நீங்கள் என்ன முன்னேற்றம் கண்டிருக்கிறீர்கள், இந்த நாட்டில் நீதி பற்றி என்ன நீங்கள் முடிவெடுத்திருக்கிறீர்கள். அவை இன்று கஜேந்திரகுமாருக்கு நடந்திருப்பது என்பது நான் வெறுமனே ஒரு பாராளுமன்ற உறுப்பினருக்கு நடந்ததாக நாங்கள் பார்க்கவில்லை. தமிழ் மக்களுடைய உரிமை தொடர்பிலே, தமிழ் மக்களுடைய நிரந்தரமான வாழ்வு தொடர்பிலே, அவர்களுக்கான ஒரு சுயநிர்ணய உரிமைக்கான அடித்தள அரசியல் பற்றிய ஒரு சித்தாந்த அரசியல் பற்றிய எண்ணங்களோடு ஒரு நீண்ட அரசியல் பாரம்பரியத்தை கொண்ட குடும்பத்திலிருந்து வந்த கஜேந்திரகுமாரை துப்பாக்கி முனையிலே சுடலாம் என்று இந்த அரசாங்கம் நினைத்திருந்தால், அதற்கான சந்தர்ப்பத்தை இந்த நாட்டினுடைய ஜனாதிபதி வழங்கியிருந்தால் அது ஒரு மிக மோசமான முன்னுதாரணம். இது ஒரு அரச பயங்கரவாதத்தினுடைய மிக தெளிவான செய்தி என்பதை நாங்கள் பார்க்க முடிகிறது. ஆகவே இந்த அரச பயங்கரவாதம் முதல்ல நிறுத்தப்பட வேண்டும். நீங்கள் இன்றே தென்னாப்பிரிக்காவினுடைய நல்லிணக்கம் பற்றி பேசுகிறீர்கள். இந்த தென்னாப்பிரிக்காவினுடைய நல்லிணக்கம் என்பது என்ன அடிப்படையிலே இந்த நாட்டிலே சரியாக பொருந்தக்கூடியது? நல்லிணக்கம் வேண்டும், பொறுப்பு கூற வேண்டும் என்றெல்லாம் சொல்லிக்கொண்டு நீங்கள் துப்பாக்கி முனையிலே பாராளுமன்ற உறுப்பினர்களை அச்சுறுத்துவதும், நீங்கள் துப்பாக்கி முனையிலே மக்களை அடக்க முனைவதும், ஊடகத்தின் மீதான அடக்குமுறை சட்டங்களை கொண்டு வந்து செய்திகளை வெளியிலே வரவிடாமல் தடுப்பதும் இந்த நாட்டினுடைய ஜனநாயகமா? இது பொறுப்பு கூறலாம். ஒரு நாட்டினுடைய ஜனநாயகத்தின் 4 தூண்களில் மிகப்பெரிய தூணாக இருக்கிற அந்த ஊடகம் என்கிற தூணை நீங்கள் அடியோடு பெயர்த்து விட பார்க்கிறீர்கள், நீங்கள் அந்த தூணை இல்லாமல் செய்ய பார்க்கிறீர்கள். இந்த நாட்டினுடைய ஜனநாயகம் அழிய போகிறது. தன்னை ஒரு லிபரல்வாதியாக முகம் காட்டிக் கொள்ளுகின்ற இந்த நாட்டின் ஜனாதிபதி, மிகப்பெரிய ஒரு பயங்கரவாதியாக, மிகப்பெரிய ஒரு இந்த நாட்டினுடைய அச்சுறுத்தலுக்குரியவராக தன்னுடைய முகத்தை, இன்னொரு முகத்தை காட்ட முனைந்திருக்கிறார். அதனுடைய ஒவ்வொரு வடிவங்கள் தான் கஜேந்திரகுமார் மீதான துப்பாக்கியால் சுட முனைந்த செய்தியும், ஊடகத்தின் மீதான செய்தியும் அலிசப்ரியாருடைய கருத்தும் என்பதை நான் மிக தெளிவாக குறிப்பிட விரும்புகின்றேன். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, ஒரு நாட்டினுடைய ஜனநாயகம் சரியான பாதையில் கொண்டு செல்லப்பட வேண்டுமா? அதிலும் கடந்த 2010 முதல் 30 ஆண்டுகள் ஒரு யுத்த முனைக்குள் வாழ்ந்த தமிழ் மக்கள், கடந்த 2009 பிற்பாடு இன்றைக்கு 14 ஆண்டுகள் சமாதானம் பேசி பல்வேறு நாடுகளின் தூதுவர்கள், பல்வேறு நாடுகளின் பிரதிநிதிகள் இவர்கள் வருகிற பொழுதெல்லாம் உண்மைகளை சொல்லி மனித உரிமைகள் ஆணைக்குழு வரை சென்று தங்களுடைய குறைக்கு ஏதோ ஒரு நீதி கிடைக்கும் என்று ஏங்கிக் கொண்டிருக்கின்ற ஒவ்வொருவருடைய எண்ணங்களுக்கும் நீங்கள் தருகிற விடை துப்பாக்கி தான் பதிலா? இதுதான் இந்த அரசாங்கத்தினுடைய செயல்பாடாக இருக்க போகிறதா? வலிந்து காணாமலாக்கப்பட்ட நூற்றுக்கணக்கானவருடைய பெற்றோர்கள் இன்றும் தெருக்கல்ல இருக்கிறார்கள். அவர்கள் எத்தனை நாட்கள் தங்களுடைய பிள்ளைகளை தேடி போராடி கொண்டிருக்கிறார்கள். அரசியல் கைதிகள் சிறையிலே இன்றும் செத்துக் கொண்டிருக்கிறார்கள். இந்த நாட்டிலே ஒரு நீதி இல்லை அவர்களை முழுமையாக விடுதலை செய்ய. தமிழ் மக்களுடைய காணிகள் பறிக்கப்பட்டுக் கொண்டிருக்கிறது. அவருடைய இடங்களுக்கு மகாவலி என்ற பெயரிலும், தொல்பொருள் திணைக்களம் என்ற பெயரிலும், வனவள திணைக்களம் என்ற பெயரிலும், வனஜீவராசிகள் திணைக்களம் என்ற பெயரிலும், கடலோர காவல் திணைக்களம் என்ற பெயரிலும் அவர்களுடைய காணிகள் அனைத்தும் அபகரிக்கின்ற முழு முயற்சிகளையும் செய்து வருகிறார்கள். இன்றைக்கு கிட்டத்தட்ட இலங்கையில் இருக்கின்ற ராணுவத்தினுடைய 3/4 பகுதி படைகளின் 3/4 பகுதி வடக்கிலும் கிழக்கிலும் குவிக்கப்பட்டிருக்கிறது. ஒரு திறந்த வெளி சிறைச்சாலைக்குள் தமிழர்கள் வைக்கப்பட்டு அச்சுறுத்தப்பட்டு அவர்கள் இருந்து யார் யார் பேச முனைகிறார்களோ அவர்கள் துப்பாக்கி முனையிலே அடக்கப்படுகிறார்கள். அதனுடைய ஒரு கட்டம்தான் கஜேந்திரகுமார், அவருடைய அணியை சார்ந்த இருவர் என்று யோசித்து பாருங்கள். கொழும்புல இருக்கிற கஜேந்திரகுமாருடைய இல்லத்துக்கு சென்று போலீசார் நாட்டை விட்டு போகக்கூடாது என்று சொல்ற அளவுக்கு பரம்பரையாக பாரம்பரியமாக அவர்கள் கொழும்புலே வாழ்ந்து வருகின்ற ஒருவர்கள். அவருடைய பாட்டன், அவருடைய தந்தை, அவர் இன்றை கொழும்புல இருக்கின்ற குடும்பத்தை சார்ந்தவர்கள். அப்படியானவரை கொழும்பை விட்டு நீங்கள் போகக்கூடாது, இலங்கையை விட்டு மாறக்கூடாது என்று கடிதம் கொடுக்கும் அளவுக்கு, நீதிமன்றம் உத்தரவிடும் அளவுக்கு அவர் என்ன பயங்கரவாதியா? அவர் துப்பாக்கி வச்சிருந்தாரா? அல்ல, யாரையும் சுட்டாரா? அவரை சுட வந்தவர் ஓடி போய் நிற்கிறார், அவரை பிடிக்கவில்லை, நீதியை வழங்குவதற்கு இந்த நாடு தயாராக இல்லை. இதுதான் இந்த நாட்டினுடைய லட்சணம். யார் குற்றம் செய்தானோ
கண்டிப்பதற்கு
தயாரில்லை. குற்றம் செய்தவனையே நீதிபதியாக்க முனைகிறீர்கள். யார் துப்பாக்கியால் சுட்டான், யார் வாள் எடுத்தான், யார் இந்த மண்ணில் யாருக்கு அடித்தானோ அவனையே நீங்கள் நீதிபதியாக நிறுத்தி தீர்ப்பு வழங்க முனைகிறீர்கள். ஆகவே எவ்வாறு நல்லிணக்கம் பெற முடியும்? இந்த நாட்டில் எவ்வாறு நல்லிணக்கத்தை உங்களால் எட்ட முடியும்? நல்லிணக்கம் பற்றி பேசுகின்ற தகுதியை இலங்கையின் தலைவர்கள் கொண்டிருக்கிறார்களா? அந்த நீதியும் தன்மையும் அவரிடம் இருக்கிறதா? சர்வதேச நாடுகள் இப்பொழுதும் இதைத்தான் பார்த்துக் கொண்டிருக்கிறார்கள். பேசிக் கொண்டிருக்கிறோம், பார்த்துக் கொண்டிருக்கிறோம் என்கிற வார்த்தைகளுக்கு அப்பால் தமிழர்கள் இன ரீதியாக அழிக்கப்பட்டுக் கொண்டே இருக்கிறார்கள். அவருடைய ஒவ்வொரு செயல்பாடுகளும் கட்டமைக்கப்பட்ட ரீதியில், கலாச்சார ரீதியாக, நில ரீதியாக, உடைமைகள் ரீதியாக, உயிர் ரீதியாக தமிழர்களுடைய வரலாறு மெல்ல மெல்ல அழிக்கப்பட்டுக் கொண்டே இருக்கிறது. இந்த நடவடிக்கைகளை நாங்கள், மிக மோசமான நடவடிக்கைகளை நாங்கள் வன்மையாக கண்டிக்கிறோம். இது ஒரு மோசமானது. நாளை கஜேந்திரகுமாருக்கு நேற்று, நாளை அது எனக்கு நடக்கலாம், நாளை மறுதினம் இங்கே இருக்கின்ற எங்களுடைய சாணக்கியனுக்கு நடக்கலாம், அல்லது கலையரசனுக்கு நடக்கலாம், என்னோட நடக்கலாம். ஏனென்றால் வரலாறு. இந்த மண்ணில யார் திருப்பி கேட்கிறார்களோ, தன் இனத்துக்காக யார் பேசுகிறார்களோ, தன் இனத்துக்காக யார் குரலை உயர்த்துகிறார்களோ அவர்களை துப்பாக்கியால் அடக்கிய வரலாறு தான் இலங்கை குண்டு. இதற்காகத்தான் ஒரு முறை மஹிந்த ராஜபக்சே ஐநா வரை சென்றவர். ஆனால் அவரே ஒரு புரிந்தார். அவருக்கு பிற்பட்ட காலங்களில் வந்தவர்களும் இந்த வழிமுறைகளையே கை கொள்ளுகின்றார்கள். தயவு செய்து நீங்கள் ஒன்றை புரிந்து கொள்ளுங்கள். கடந்த காலங்களை படியுங்கள், கடந்த வரலாறுகளை சிந்தித்து பாருங்கள். அந்த வரலாறுகள் எப்படி அமைந்திருக்கிறது என்று பாருங்கள். அந்த வரலாறுகளை வைத்துக் கொண்டு இந்த மண்ணிலே தொடர்ந்தும் நடைபெற இருக்கின்ற அநியாயங்களுக்கு நீங்கள் எண்ணெய் ஊற்றி தீ வைப்பவர்களாக மாறக்கூடாது. நீங்கள் அதை அணைப்பதற்கான வழி என்ன, என்ன புரிதல், தமிழ் மக்களுக்கான நிரந்தர அரசியல் தீர்வாக எதை நீங்கள் முன்வைக்கப் போகிறீர்கள், அந்த நீதி எவ்வாறு அமையப் போகிறது என்பதை ஒரு தெளிவாக முன்வைக்கிற நாடாக, அரசியல் தலைவர்களாக நீங்கள் மாற
வேண்டும்.
முக்கியமானது. ஆகவே நாங்கள் உறுப்பினர்களே, நான் இந்த இடத்திலே பதிவு செய்கின்ற கஜேந்திரகுமார் அவர்களுக்கான செய்தி என்பது ஒட்டுமொத்த இலங்கையில் இருக்கின்ற ஏனையவர்களுக்கும் இது நடக்கும்.
அறகலையே போராட்டம் நடைபெற்ற பொழுது ஒரு இறந்தார். அதே போல நீங்களும்
நாளை
கர்ம வினைகள் உங்களை எங்கோ ஒரு கரையிலே கொண்டு போய் தள்ளும். நீதி வழங்க தயாராகுங்கள். நீங்கள் தவறினால் அள்ளிவதை தவிர இந்த நாட்டுக்கு வேறு வழி இருக்காது. நிறைவு செய்கிறேன்.
ஸ்தூதி.